તારીખ 31/5/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 375 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 286
કઈ રીતે વેદ જ્ઞાન પૂર્વક વેદ જ્ઞાનના પ્રયત્નથી વેદ જ્ઞાનના પ્રયત્ન દ્વારા ચૈતન્ય તત્વને નિજ આત્મ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરીને આત્મતત્વને ઓળખવું આમાં ખ્યાલ છે. ઓળખવા માટે પણ વેદ જ્ઞાનની વિધિ છે, અનુભવવા માટે પણ વેદ જ્ઞાનની વિધિ છે, અનુભવ થાય અને પૂરું થવું હોય તો એ માટે પણ વેદ જ્ઞાનની જ વિધિ છે. અને એ જ એકમાત્ર અંતરંગ સાધન છે, એ સિવાય બાકીના બધા બાહ્ય સાધનમાં જાય છે. વેદ જ્ઞાન એક જ અંતરંગ સાધન છે. અનાદિથી જેને ઓળખાણ નથી એને ઓળખવા સિવાય બીજું તો કોઈ આગળનું કાર્ય કરવાની પરિસ્થિતિ નથી, એટલે એ પ્રશ્ન એને ઉપસ્થિત થતો નથી. પ્રથમમાં પ્રથમ પોતાના ચૈતન્ય તત્વને ચાલુ ઉદયના કાળમાં જાગૃત થઈને સાવધાન રહીને વેદ જ્ઞાનનો પુરુષાર્થ કરીને ઓળખવાનો પ્રયાસ કરવો, ઓળખવાનો પુરુષાર્થ કરવો. પ્રથમ પોતાનું સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસા પૂર્વક વેદ જ્ઞાન ચાલે છે. એકદમ વિદાયનો જીવ હોય તો પણ એટલી વાત એને સમજવા મળે કે આત્મા પોતે ચૈતન્ય સ્વરૂપી જ્ઞાન સ્વભાવી છે. આત્મા ચૈતન્ય તત્વ છે એટલે જ્ઞાન તત્વ છે, જ્ઞાન તત્વ છે એટલે ચૈતન્ય તત્વ છે, ચૈતન્યમાં જ્ઞાનથી પકડાય છે. રાગાદી અને દેહાદી સ્વરૂપે આત્મા નથી એ વાત એને અસ્થિ નાસ્તિથી બંને રીતે કહેવામાં અથવા બંને રીતે સમજવામાં આવે છે. ત્યારે પોતાના ચાલતા અનુભવને તપાસે કે દેહાદી અને રાગાદી સ્વરૂપે મને અનુભવ થાય છે. શ્રી ગુરુ એની ના પાડે છે, જ્ઞાની એની ના પાડે છે. દેહ સ્વરૂપે પોતાનો અનુભવ, ચાલતા રાગ સ્વરૂપે સ્વયંનો પોતા રૂપે અનુભવ, એ અનુભવ મૂળ સ્વરૂપે પોતે એવો નહીં હોવા છતાં થઈ રહ્યો છે, આ ગડબડવાળી વાત છે. જ્ઞાનથી જાણી રહ્યો છો, જ્ઞાન દ્વારા જાણી રહ્યો છો અને રાગ દ્વારા પર અભિલાષ થઈ રહી છે. હું જ્ઞાન સ્વરૂપે છું એમ કેમ અનુભવમાં નથી આવતું અને રાગ સ્વરૂપે અનુભવ થાય છે, આ તપાસમાં પછી થઈ જાય છે. કેમ કે હું જ્ઞાન સ્વરૂપ છું એવું મને નિશ્ચયમાં આવ્યું નથી અને હું રાગ સ્વરૂપ છું એવો નિશ્ચય ચાલુ છે, અનાદિથી ઊંધો નિશ્ચય ચાલુ છે, એટલે એવો જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ આત્માને ભયંકર પરિભ્રમણનું કારણ છે. રાગનો પોતા રૂપે અનુભવ એ ભયંકર પરિભ્રમણનો કારણ છે. એટલે જ્ઞાન જ્ઞાન પણ એ જુદું છે. જ્ઞાન જ્ઞાન પણ એ રહે છે અને તે જુદું જ રહે છે. તેનો અભ્યાસ કરો, ભિન્ન જ્ઞાનનો અભ્યાસ કરો, ભેદ જ્ઞાનનો એટલે જુદા એવા જ્ઞાનનો અભ્યાસ કરો. પ્રથમ તપાસે તો એને સમજાયેલું છે પ્રત્યક્ષપણે કે અનેક પ્રકારના સંયોગ વિયોગ અને રાગાદી થવા છતાં અને એના પ્રતિબિંબ જ્ઞાનમાં આવવા છતાં જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે અવિકારીપણે સદાય એમને એમ રહે છે. જ્ઞાન એમને એમ રહે છે એટલે પોતે એમને એમ રહે છે. ખરેખર તો જ્ઞાન એટલે કોઈ બીજી ચીજ નથી, કોઈ સંયોગ યોગ રાગાદી ભાવ મારા જ્ઞાન તત્વને કોઈ ફેરફાર કરવા કે વિકાર કરવા કોઈ સમર્થ નથી. એમ જ હું સદાય રહું છું, જાણવા માત્રપણે સદાય રહું છું. આ વાત તપાસે તો એને પ્રત્યક્ષપણે જોવામાં આવે છે, દેખવામાં આવે છે, તેથી તેની પ્રતીતિ થઈ શકે છે. સ્પષ્ટપણે એ દેખાતી વાત હોવાથી, પ્રત્યક્ષ દેખાતી વાત હોવાથી એની પ્રતીતિ થઈ શકે.
જ્યારે ફેરફાર કરીએ છીએ ત્યારે તે સાક્ષી ભાવ એટલે વિચાર ઉઠે છે અને વિચાર તે જોવાનું થાય કઈ રીતે
ઓળખવાની જોવાનું
વિચાર જયારે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સાક્ષી ભાવ તો રહેવાથી અને વિચારતા રહે છે.
જોવે છે કોણ, તપાસે છે કોણ, વિચાર તપાસે છે કે જ્ઞાન તપાસે છે? વિચારમાં તો બે વાત ભેગી છે, જ્ઞાન અને રાગ મિશ્રપણ એને વિચાર. તો અત્યંત નિકટતા હોવાથી અને જુદા પાડવાનો કદી પોતાને અભ્યાસ નહીં હોવાથી, પ્રેક્ટિસ નહીં હોવાથી, અભ્યાસ એટલે અહીંયા પ્રેક્ટિસ નહીં, એમ લાગે કે આ બે જુદા કેવી રીતે થઈ શકે, કઠણ લાગે થોડું. પણ છે બે વાત તો ન્યાયથી તો બરાબર પકડે છે. રાગ છે તે રાગ છે અને જ્ઞાન છે તે જ્ઞાન છે. જ્ઞાન પોતે રાગ નથી, રાગ પોતે જ્ઞાન નથી. આ વાત વિચારમાં તો આવે છે, વિચારમાં આવે છે એ પકડમાં આવે એટલું બાકી છે. જે વાત વિચારથી સમજવામાં આવે છે એ જ વાતને અનુભવ ગોચર કરવી છે. એવું નથી કે અશક્ય છે અને એવું નથી કે એ પ્રયત્ન સાધ્ય નથી, એવું પણ નથી. ફક્ત પોતાની એ બાજુની પ્રયત્ન કરવાની જે પદ્ધતિ છે એનો અભાવ છે. વારંવાર જે પ્રયત્ન કરવો જોઈએ એનો પ્રેક્ટિસનો અભાવ છે, એટલી વાત છે. તો અત્યારે કોઈ એમ કે રોટલી ભણી દે તો આપણે રોટલી ભણતા 50 વર્ષ થયા તો ન આવડે એમ કે, 50 વર્ષ નથી અને રોટલી વણતા નથી આવડતી એમ કે, બીજી નવણી હોય તો ક્યાંથી આવડે? કેમ કે કોઈ દે એની પ્રેક્ટિસ થઈ નથી. એ તો સીધી વાત છે કે જે વાત કઠણ લાગે છે એ તે પ્રકારની પ્રેક્ટિસ નથી માટે કઠણ લાગે છે. કોઈ પણ વાત એકડો ઘટો કે દેશમાં પાટી જેવડો એકડો જાડો થયો ત્યારે આવી ગયો છે એકડો, કઈ બહુ મોટી વાત છે? એકડો લખતા શીખવું એ કઈ બહુ મોટી વાત છે? તો બહુ સાધારણ વાત ગણાય, છતાં સાધારણમાં સાધારણ વાત પ્રથમ કઠણ લાગે છે. જ્ઞાન તત્વ જુદું છે, રાગ તત્વ જુદું છે, એને જુદાને જુદા જોવાની કોશિશ કરવી જોઈએ. એ કોશિશ ન કરે તો જુદું કેમ ગણાય? જુદું છે એને જુદું જોવાની કોશિશ કરતા જુદું છે માટે જુદું ગણાય છે. જુદું ન હોય એટલે જુદું જાણવું એ તકલીફ વાળી વાત છે, પણ જુદું છે ને જુદું જાણવું છે. જગતમાં અઘરું કામ હોય તો પણ, લાભનું કારણ હોય તો, કષ્ટ વેઠીને, મુશ્કેલી વેઠીને, પ્રયત્ન કરીને, સફળ ન થતા હોય તો વારંવાર પ્રયત્ન કરીને, આ છોકરાને ભણાવે છે, નાપાસ થાય છે તો ફરીને ભણ, ફરીને ભણ, ટ્યુશન રાખ, ગમે એમ કર, પણ પાસ થવાનું જ છે. આપણે શું નિર્ણય કર્યો છે? આપણે પાસ થવાનું જ છે નિર્ણય કરે છે. એમ કરવા ધારતો નથી તો થતું નથી, કરવા ધારે તો એ બધા કામ કરતા સહેલું છે. એકવાર કરવા ધારે કે આ મારે કરવું જ છે, મારા જીવનમાં મારે આ જ કરવું છે ને પહેલું આ કરવું છે તો સહેલું થાય છે એ કામ થવાની. અંતરમાં સુગમતા ઊભી થાય છે, અથવા બીજા પ્રતિબંધક ભાવનો સ્વયમેવ અભાવ થાય છે, એ ભાવ નિરસ્ત થઈ જાય છે. જો પોતે તૈયાર થાય તો, પોતે ન તૈયાર થાય તો કઠણ લાગે છે. એટલી જ વાત છે. એમ તો કે અહીંયા તો અમે દલીલ કરે, પણ 25 વર્ષથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. કેટલા? 25 વર્ષ કાંઈ એકડો નથી ભૂલતો, બરાબર છે. અને તત્વજ્ઞાનનો અભ્યાસ તો 25 વર્ષ પછી કરીએ છીએ, તો એકડો તો સહેલાઈથી આવડી ગયો. અને આ આજે સમયક દર્શન આવતું નથી, જ્ઞાન પ્રગટ થતું નથી. જગતમાં તો સાક્ષાત્કારના નામે ને અનુભવના નામે ગોળ ગોળ વાતો ચાલે છે, ગોળ ગોળ વાતો ચાલે છે. અહીંયા તો નસીબ જોગે સ્પષ્ટ વિધિનો વિષય ખુલ્લો છે કે તારા ચાલતા જ્ઞાનને તપાસીને એમાંથી જ્ઞાન તત્વ જુદું પાડ, જ્ઞાન તત્વ જુદું પાડ, જ્ઞાન તત્વ જુદું પાડ. જ્ઞાનને માત્ર જ્ઞાનપણે જો તો એ અનુભૂતિ સ્વરૂપ છે, પોતે જ સ્વયં વેદક સ્વરૂપ છે, વેદન સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવ માટે કોઈ સમસ્યા નહીં. આટલી બધી ચોખ્ખી વાત છે. રાગાદી ભાવ નિકટ છે, તારો તારો અભ્યાસ જુદા પાડવાનો નહીં હોવાથી જુદા નથી પડતા એવું લાગે છે, પણ ન પડી શકે એવું કાંઈ નથી. અનંતાએ પાડ્યા છે. જગતમાં શું નક્કી કરે છે કે જો બીજા કાર્ય કરી શકે તો આપણે શું કરવા ન કરી શકીએ? બીજામાં બુદ્ધિ છે, આપણે બુદ્ધિ છે, એ રોટલા દાળ ભાત શાક ખાય છે, આપણે ધાન ખાઈએ છીએ, કાંઈ ધૂળ ખાતા નથી એમ કે. બીજા માણસ બુદ્ધિ ચલાવે છે તો ધાન ખાઈને ચલાવે છે, કાંઈ સોનું થોડું ખાય છે, ત્યાં તો બરાબર વિચાર કરે છે. જો બીજા કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું? એવી પૂર્વ તૈયારીનો ભાવ કરે છે, ઉમંગ લાવવા માટે, કાર્યનો ઉમંગ લાવવા માટે. જો બીજા કરી શકે છે તો હું શા માટે ન કરી શકું? તો અહીંયા એમ કહે છે કે અનંત આત્માઓએ કર્યું, તારા જેવા અનંત આત્માઓએ કર્યું છે. અરે 3 ઇંચ વર્તમાનમાં કરે છે, એનાથી તો વધારે બુદ્ધિ છે ને, એમાં તો કાંઈ સવાલ નથી. બુદ્ધિ છે, શક્તિ છે, જ્ઞાનનો ક્ષુક્ષમ અને વીર્યનો ક્ષુક્ષમ બંને સાધન છે, બંને છે. એનો સદુપયોગ ને દુરુપયોગ એટલો સવાલ છે. દુરુપયોગ થાય તો પરિભ્રમણ, ને સદુપયોગ થાય તો મોક્ષ, પરિભ્રમણનો નાશ. નથી સાધન એવું કાંઈ નથી. પોતે જ્ઞાન ને માત્ર જ્ઞાન ભણે જોવાનો અવલોકન કરવાની કોશિશ કરતો નથી, પ્રયાસ કરતો નથી. આટલું જ કર્તવ્ય છે. માત્ર જોવું એટલું જ કર્તવ્ય છે. જુદું પાડવું એ તો કહેવા માત્ર છે, જુદું જ છે. જુદું તો પડેલું જ છે. જે જુદું છે એને જુદું શું પાડવું? પણ જેનું અનુભવ કરે છે જૂઠપણે, તો સાવધાન થઈને એ ભ્રાંતિ અને એ કલ્પના છોડવાની છે. જે રાગનું માત્ર જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે, આ વિચાર કહેવામાં આવે છે ને, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. એને એમ થાય છે કે મારામાં થાય છે, આટલો ભ્રમ છે. જે પ્રતિબિંબ પડે છે એને એમ અનુભવ કરે છે કે મારામાં થાય છે, વસ્તુતા એ જણાય છે, થતો નથી પણ જણાય છે. જાણનાર જુદું છે, જણાનાર જુદું છે. આ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો એ જ કરવાનું છે. જુદાને જુદું પણ જુદાપણે અવલોકન નિહાળવું, નિજમાં નિજને નિહાળવું, બસ આટલું કર્તવ્ય છે. નિજમાં નિજને નિહાળવા સિવાય બીજું કઈ કર્તવ્ય નથી. ભૂલ એ કરે છે કે નિજમાં પરને નિહાળે છે. કેટલો દૃષ્ટિભ્રમ છે કે અરીસામાં મોરને જોતા મોર જ ભાષે છે, અરીસાને ભૂલે છે. ત્યાં મોર છે પણ અરીસામાં મોરને પ્રતિબિંબને મોરના પ્રયોજનથી જોવે છે કે મને મોર દેખાય છે, મોર હાલે છે, મોર ચાલે છે, મોર કળા કરે છે, તો મોર જ જોવે છે. એને અરીસા રૂપે જોવે કે આ તો અરીસો જ છે, એમાં મોર નથી પણ આ તો અરીસો છે, તો અરીસો દેખાય છે. મોરનું પ્રતિબિંબ છે, એનું જ્ઞાન થાય છે, અરીસો દેખાય છે. પણ જોવાનું પ્રયોજન બદલાય છે. એક જ જગ્યાએ જોવાના પ્રયોજનથી દ્રષ્ટિ ફેરે જુદું જુદું દેખાય છે. એમ કહે છે કે જોનાર જ્ઞાન પોતાને જોવે, જ્ઞાનને જોનાર તો છે કે જ્ઞાન છે, કોને જોવે? કે પોતાને જોવે, જોનારને પોતે જોવે. તો નિજમાંને જણાય છે અને નિજમાં પરને જોવે તો નિજને ભૂલે નહીં, એકાંતે એને પર દેખાતું હોય એવો ભ્રમ થયા કરે છે. મને પર દેખાય છે, મને પર દેખાય, મને આ બધું દેખાય છે, મને આ બધું દેખાય છે. પણ તારામાં કાંઈ છે નહીં, કાંઈ તારામાં છે જ નહીં. પ્રતિબિંબ પડે છે, જ્ઞાનમાં છે, વ્યાપનું જ્ઞાનમાં નથી. જે પ્રતિબિંબ પડે છે, જેનું પ્રતિબિંબ પડે છે એમાં જ્ઞાન વ્યાપતું નથી એવું સ્પષ્ટપણે જોવામાં આવે છે. જો અન્ય જ્ઞેયમાં જ્ઞાન વ્યાપતું નથી તો રાગાદિ કે ઈચ્છા વગેરેના પરિણામમાં પણ જ્ઞાન વ્યાપતું નથી. જેમ આ જ્ઞેયમાં જ્ઞાન વ્યાપતું નથી, લાકડાનો ટુકડો છે આમાં કઈ મારું જ્ઞાન વ્યાપતું નથી, તો વિચારમાં જે રાગ છે એમાં પણ ખરેખર તો જ્ઞાન વ્યાપતું નથી. જ્ઞાનની વ્યાપ્તિ જ્ઞાનમાં જ છે, આથી બાર જ્ઞાનની વ્યાપ્તિ નથી. પરજ્ઞેયના કાળમાં પણ એને ભિન્નતા આપોઆપ જણાય આવે એવી સ્વચ્છતા છે. સ્વચ્છતાને લઈને ભિન્નતા જણાય આવે જ્ઞાનની, એવી સ્વચ્છતા છે. વ્યાપકતા થઈ શકતી નથી. ક્ષેત્રથી કે ભાવથી પણ જે વ્યાપી શકતો નથી. બસ આટલું પ્રેક્ટિસ કરે જોવાનું, તો એને જે જુદું જુદું પડતું, જુદું રહે છે, જુદું પડે છે, જુદું રહે છે, જુદું જ રહે છે, જુદું રહે છે, એ જે એને ખ્યાલમાં આવતું જાય છે, ત્યાં તપાસતા તપાસતા એને વેદન પકડવામાં આવે છે કે આ તો કોઈ જાગતી જ્યોત છે અંદરમાં, પોતે જ પોતાના વેદન સ્વભાવે છે, વેદક સ્વરૂપે છે, અને એ વેદનમાં કોઈ અન્ય સાધનનો અંદર હસ્તક્ષેપ નથી, કોઈ અન્ય સાધનની ઉપેક્ષા નથી, અન્ય સાધન એમાં સહાયભૂત નથી, તેથી તે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષપણે વેદનથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન થાય તો એ ભેદ જ્ઞાનથી કાર્ય સિદ્ધિ છે, સર્વ સિદ્ધિ છે, કાર્ય સિદ્ધિ છે અથવા સર્વ સિદ્ધિ એનાથી. ચાલતા રાગમાં રાગ જ છે, એકાંતે રાગ છે, અને જ્ઞાન નો કોઈ અંશ એમાં મળી શકતો નથી. ભલે એ ક્ષેત્રમાં હોય તેથી શું, એ ક્ષેત્રમાં હોય તેથી કાંઈ ભૂલાવવામાં પડવા જેવું નથી. ભલે એ ક્ષેત્રમાં શરીરમાં રોગ થાય છે, શરીરના ક્ષેત્રમાં તંદુરસ્તીનો જે સ્વભાવ છે ત્યાં જ રોગ ઉત્પન્ન થાય છે. ક્યાં ઉત્પન્ન થાય છે? શરીરમાં તંદુરસ્તીનો સ્વભાવ છે કે નહીં? આપોઆપ હા વાગે છે ને, સમજાઈ જાય છે કે નહીં? ચીરો પીડ્યો હોય તો સમજાઈ જાય છે, રોગ આવે છે આપોઆપ આવે છે, હાડકું તૂટે છે આપોઆપ અંદર સમજાય છે, સમજાય છે કે નહીં? એનામાં એ જાતની શક્તિ છે. એ ક્ષેત્રે નિરોગતા અને એ ક્ષેત્રે રોગ પણ, બે એ ક્ષેત્ર છે એટલે એમાં હું જીવન છે તો રોગ ટાળી શકાય છે. શું જ્ઞાન થાય છે? રોગ ટાળી શકાય છે. બસ એમ, એક ક્ષેત્રે રાગ છે તો એ ટાળી શકાય છે, કોઈ શાશ્વત તત્વ નથી. ઉલટું તો એ કર્યું છે કે રાગને રુચિ કરીને, રાગ અશાશ્વત હોવા છતાં શાશ્વત માનીને બાજી પડ્યો છે. એ ક્ષેત્રે છે એની એટલી તકલીફ નથી, પણ જે રુચિ કરીને એની સાથેનો જે સંગ છે, રુચિથી જે રાગનો સંગ છે, આ એને બહુ મોટું નુકસાનનું કારણ છે. એ જ્ઞાનને કુસંગ છે. જે આ બહારના સત્સંગને કુસંગની વાત આવે છે કે ભાઈ કોનો સંગ કરવો, એનો વિવેક કરવો, સત્સંગ કરવો, કુસંગ ન કરવો, તો અહીંયા એમ કે છે કે તું જ્ઞાન સ્વરૂપે છો, રાગાદી મલિન ભાવો સાથે કાંસન કરે છે, આમ એનો સંગ કરવાથી તને નુકસાન છે. ક્યાંય સુખ સુખ સ્વભાવે હોવા છતાં તારા સુખનો નાશ થશે, સુખનું ખૂન થઈ જશે. પોતે સુખ સ્વભાવે હોવા છતાં કુસંગ કરતા સુખનો નાશ થશે. ભલે સાથે હોય, જો સંગ ન કરે તો એ નહીં આવે. કોઈ જેમ જૂના મિત્રો હોય છે પણ પોતે મોઢું ફેરવે તો આમ તો બંધ થઈ જશે, પછી નહીં આવે. આપણો આદર નથી, સત્કાર નથી, આપણે સાથે કઈ પ્રેમ નથી, રાગ નથી, આપણે સાથે કોઈ લાગણી નથી, તો એ આમ તો બંધ થઈ જશે. એમ રાગને હું પણ આધાર આપીને બેઠો છે, કઈ થોડો સંગ કરતો નથી પણ હું પણ આનો આધાર આપીને એકમેક થઈને સંગ કરે છે. ભલે એ ક્ષેત્ર હોય, એ તો આગમ અપેક્ષા એ ક્ષેત્ર છે, અધ્યાત્મમાં તો એ ક્ષેત્ર છે નહીં. ના પાડે છે 181-62 ગાથા સંવર્ધિકા, અધ્યાત્મમાં ના પાડે છે, આગમથી જાણવાનો વિષય રહી જાય છે. અધ્યાત્મમાં એ ઉપાસનાનો વિષય થઈ જાય છે. સિદ્ધાંતો ભાઈ સિદ્ધાંત છે, ચારે અને લોભ ને પોતપોતાના સિદ્ધાંતો છે. એ ઉપરાંત ચારે અનુયોગ ને અનુયોગ અનુસાર પોતપોતાના સિદ્ધાંતો હોવા છતાં, એ ઉપરાંત ચારે અનુયોગમાં અધ્યાત્મના સિદ્ધાંતો છે. સિદ્ધાંતો એ સિદ્ધાંતો છે, સિદ્ધ થયેલો એ અંત છે, એમાં બીજું કઈ ચાલેલું નથી. અને એ ચારે અનુયોગના સિદ્ધાંતો થી પરચિત છે. ચારે થી એ પર છે. દ્રવ્યાનુયોગ ભલે એમ કહે કે બંનેનું ક્ષેત્ર એક છે, એ દ્રવ્યાનુયોગ સિદ્ધાંત છે, પણ અધ્યાત્મના સિદ્ધાંતમાં એથી આગળની વાત છે. કોઈ એકબીજાને છતાંય કોઈ એકબીજાને ખોટા ઠરાવતા નથી. આ જૈન દર્શનની વિશિષ્ટતા છે કે છતાં કોઈ એકબીજાને ખોટા ઠરાવતા નથી. વિષય વિરોધ છે, કથન વિરોધ છે, ભલે એ વાતનો ખ્યાલ છે તો પણ શ્યામપુરથી બંને સિદ્ધ થાય છે, કોઈ રીતે એમાં વિરોધ આવતો નથી. અભિપ્રાય ની વસ્તુ છે, એમાં સાધનો શું એ તો પ્રયોજન છે. દ્રવ્યાનુયોગથી વસ્તુનું બંધારણ જાણવામાં આવે એટલું જ માત્ર પ્રયોજન નથી, પણ દ્રવ્યાનુયોગ અનુસાર વસ્તુનું બંધારણ જાણ્યા પછી, દ્રવ્યનું પર્યાયથી વસ્તુનું બંધારણ કોન્સ્ટિટ્યુશન જાણ્યા પછી, હવે ઉપાસનું શું છે, હે શું છે અને ઉપાદેય શું છે એનો વિવેક કરવાનો બાકી રહે છે. એ આગળનો વિષય છે.
રાગથી આત્માનો રોગ છે, એમાં શરીર તંદુરસ્ત છે અને તેમાં રોગ છે. એમાં આત્મા શુદ્ધ છે, નિરોગ છે, એમાં જે રાગથી રોગ છે,
રાગ છે, રોગ છે, ટળી શકે એવો છે, અનિષ્ટ છે, દુઃખદાયક છે, મેલો ભાવ છે, તેથી એવું એનું જ્ઞાન થતાં એની અરુચિ થાય અને શુદ્ધ સ્વભાવની રુચિ થાય તો કાર્યની સિદ્ધિ છે. એને બરાબર જાણતા, એનું સ્વરૂપ બરાબર જાણતા એકની અરુચિ થશે, એકની રુચિ થશે. આ તો આશ્રવ અધિકારમાં વાત લીધી છે અને કરતા કર્મમાં લીધી છે. ત્યાં સુધી આશ્રવ જીવને અશુચિ ગુણ વિપરીતતા એ આશ્રવો ના જાણીએ જાણીને દુઃખકાર ત્રણ પોઈન્ટ લીધા છે. અશુચિ એટલે મેલાપણું, પોતાનાથી વિપરીતપણું એટલે વિરુદ્ધપણું, વિપરીતપણું એટલે પોતાનાથી વિરુદ્ધપણું અને દુઃખદાયક પણ. બસ આ ત્રણ મુદ્દા એનાથી ખસવા માટે પૂરતા છે. એક જ રાગની પર્યાયમાં એનું આવું સ્વરૂપ જણાય ત્રણ મુદ્દા વાળું તો એનાથી એને અરુચિથી આવું કરી કે આ મારું કાર્ય નહીં, મારે કરવા જેવું શુદ્ધ પવિત્ર સ્વરૂપે હું છું અને પવિત્રતા, પૂર્ણ પવિત્રતા એ મારું સ્વરૂપ છે. આ મેલા પણ મારું સ્વરૂપ નથી, ત્યાંથી એઠ્યા વગર એ હઠું એનું નામ વેદ જ્ઞાન છે. અહીંયા તો એમ લેવું છે કે ઓળખવા માટે પણ ભેદ જ્ઞાન કર. જ્ઞાન માત્ર એવું તારું સ્વરૂપ, એને ઓળખવા માટે પણ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ કર. એ રીતે એને ઓળખ, ઓળખવાની પણ આ જ પદ્ધતિ છે. ભેદ જ્ઞાન કરતા કરતા ઓળખાય છે એમ કે બહુ સ્પષ્ટ વાત કરી છે કે જેને આત્માની ઓળખાણ થાય છે અથવા જેવો આત્મા સ્વભાવે કરીને છે એવો સ્વભાવ ભાસે છે, એને જ્ઞાનમાંથી ભાસે છે, જ્ઞાન લક્ષણથી ભાસે છે અને તે જુદું એમનું એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન ભિન્ન પાડેલું જ્ઞાન, ભિન્ન જોયેલું જ્ઞાન એમાં એક ભાષે છે, મિશ્રિત થઈ ગયો છે એમાં ભાષતો. આત્માની રાગાદી થી ભિન્નતા ભાષે. ગોખવાની ક્યાં વાત આવે? ભાસવાની વાત આવે. ઓળખવામાં તો ભાવભાષણ ની વાત છે. એ અભ્યાસ કરતા કરતા આત્માની રાગાદી થી ભિન્નતા ભાષે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. પ્રાપ્ત થાય એટલે અનુભવ ગોચર થાય. પામવું એમ કહો, પ્રાપ્ત થવું એમ કહો, અનુભવ થવો એમ કહો, બધો વિકાસ છે. એ તો એક જ પર્યાયના જુદા જુદા નામ છે. પ્રયોગ કહો કે વિધિ કહો, અનુભવ કહો કે પુરુષાર્થ કહો, એક જ પર્યાય એના જુદા જુદા ગુણ અપેક્ષા એ નામ છે. કોઈ જ્ઞાન અપેક્ષા એ નામ છે, કોઈ વિધિ અપેક્ષા એ નામ છે. ભક્તિ એટલે શું છે? મૂલ્ય મૂલ્યાંકન છે. એ વિતરાગ સ્વરૂપે થયા એનું બહુમાન છે. અને નિજ વિતરાગ સ્વરૂપ ને બતાવનારા રહ્યા એટલે એનું બહુમાન છે એમ વાત છે. પણ એને કાર્ય તો પોતામાં કરવાનું છે. જુદા પડવાનું કાર્ય તો એને પોતામાં કરવાનું છે. વેદ જ્ઞાન કઈ શાસ્ત્ર માં નહીં થાય. એ ભેદ જ્ઞાન કોઈ ગુરુ માં કે દેવ ના આત્મામાં પોતાનું ભેદ જ્ઞાન નહીં થાય. ગુરુ ના આત્મામાં પોતાનું ભેદ જ્ઞાન થશે એટલે એમનું ભેદ જ્ઞાન કરે છે. ભેદ જ્ઞાન કરતા કરતા ચરમસીમા એ શુદ્ધ પૂર્ણ શુદ્ધ થઈ ગયા એવા જે દેવ એને કઈ કરવાનું રહ્યું નથી. એ કૃતકૃત થયા છે. અને જેવા શુદ્ધ થયા એવો હું છું એમ મારા શુદ્ધ સ્વરૂપનો સીધો નિર્દેશ કરે છે, બતાવે છે કે હું જેવો છું એવો તું છો. એ અર્થે એને ઉપકારી કયા, એ અર્થે એમને એમના પ્રતિ બહુમાનનો ભાવ કયો. પણ કાર્ય તો ભેદ જ્ઞાનનું પોતે જ કરવાનું છે, પોતામાં જ કરવાનું છે એ વાત રાખીને છે. એ પણ એમ કહી રહ્યા છે, એમ જ વગર બોલે પણ એમ જ કઈ બતાવી દર્શાવી રહ્યા છે. જો હું ભીન પડ્યો છું, તું પણ ભીન પડી જા. જેવો હું ધ્યાનમાં ધ્યાનસ્થ છું એવું જ તારું સ્વરૂપ ધ્યાન કરવાની શક્તિ રૂપ અંદર ચૈતન્ય ધીમ જ છો. તું અંદરમાં મારા જેવો ધીમ છો. મારા મને તારામાં કોઈ ફેર નથી. મેં બીજાની સામે જોવાનું બંધ કર્યું છે, તું પણ બીજાની સામે જોવાનું પરાવલંબન કરવું એમાં દીનતા ઉભી થશે. પરાવલંબી થઈને બીજાની સામે જોતા દીનતા થશે. છોડે દીનતા, દીન પણ કરવા જેવું નથી. એ અભ્યાસ કરતા કરતા આત્માની રાગાદીથી ભિન્નતા ભાષે. ભિન્નતા નો વિકલ્પ કરે એમને લીધું ભિન્નતા ભાષે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય, તો સાક્ષાત આત્મા અનુભવ ગોચર થાય. જ્યાં સુધી એને ભેદ જ્ઞાનના અભ્યાસથી ભિન્નતા ન ભાષે ત્યાં સુધી અનુભવ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કેમ કે જે ભિન્નપણે લક્ષ્મણ જ્ઞાનમાં આવ્યો નથી, અનુભવમાં તો એકાગ્રતા છે. જે ચીજ ખ્યાલમાં આવી નથી, જ્ઞાનમાં આવી નથી, તો ક્યાં એકાગ્ર થવું એ વાત ક્યાંથી ઉભી થઈ? ક્યાંથી આવી એ વાત? રહેતી
નથી
એકાગ્રતા, એ જ અનુભવ. હા, એકાગ્રતામાં અનુભવ છે. જ્યાં એકાગ્રતા છે, જે ચીજની એકાગ્રતા છે, ત્યાં બીજી એ સિવાયના બીજા ચીજ ઉપરનું લક્ષ ને વિચાર નથી, એનું નામ એકાગ્રતા છે. અને તે જ એક વિષયમાં એનો રસ છે, અને બીજે ક્યાં એનો રસ ત્યારે નથી. એટલે ત્યાં એને તે એક જ વસ્તુનો અનુભવ થાય છે, બીજી કોઈ વસ્તુનો ત્યાં અનુભવ થતો નથી. સૂત્ર છે એકાગ્ર ચિંતા નિરોધો જ્ઞાનમ. એકને મુખ્ય કરીને, અગ્ર એકને મુખ્ય કરીને બીજા કોઈ પણ પદાર્થનો વિકલ્પ કે ચિંતાનો નાશ થયો, નિરોધ થયો, સ્વયં અભાવ થયો, એને નિરોધ કે સ્વયં અભાવ થયો, ત્યારે એને ધ્યાન નામનું પદ કહેવામાં આવે છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ધ્યાન થાય છે, જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે આત્માનું સ્વસંવેદન જ્ઞાન થાય છે, ધ્યાન અને જ્ઞાન સાથે થાય છે, અને પ્રથમ જ્યારે એમ થાય છે ત્યારે એને સમ્યક દર્શન એટલે સંતાન પણ થાય છે. એમ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. પ્રથમ ચોથા ગુણ સ્થાને ચારેય ગતિમાં થાય છે, થાય મનુષ્યને પણ થાય, દેવને થાય, ને નારકીને પણ થાય, સાતમી નારકી નથી થાય. એના દીક્ષા લઈએ તો પછી એને સમ્યક દર્શન થાય કે સ્વાનુભવ થાય. દીક્ષા પર્યંતનો સંયમ હોય તો સ્વાનુભવ થાય ટૂંકામાં, એ વાત સમજણવાળી નથી. પોતે દીક્ષા લીધી હોય અને બીજાને પણ દીક્ષા ધારી કરવા હોય, દીક્ષા ધારણ કરાવવી હોય, પહેલા દીક્ષા ધારણ કરો, પછી તમને અનુભવ થશે. સંયમ પાસવા યોગ્ય છે, પણ જે તે ગુણ સ્થાને પોતાની શક્તિનો ઉપયોગ પ્રથમમાં પ્રથમ પોતાના સંતા જ્ઞાનને ઠીક કરવામાં લગાવે, પછી આગળ ચાલે. મોટા ભાગે એવા મન કશાય જીવો બહુ અલ્પ હોય છે, એટલે હઠથી કરે છે. હા હા, પછી એને ક્રિયાનું કર્તૃત્વ થાય છે. આ ક્રિયા કરી, આ ક્રિયા ન કરી, એનું કર્તૃત્વ અને એને દૃઢ થઈ જાય છે. એટલે સમ્યક દર્શનથી એ દૂર થઈ જાય છે, ઉલટાના સમ્યક દર્શનથી દૂર થઈ જાય છે. એ તો બધી જગ્યાએ વિચારવાનું છે. ચાહે સંયમ છે એ આચરણનો વિષય છે, એટલે ચરણાનુયોગનો વિષય છે. ચાહે ચરણાનુયોગનો વિષય હોય, ચાહે દ્રવ્યાનુયોગનો વિષય હોય, ચાહે કથાનુયોગનો વિષય હોય, કે ચાહે કર્ણાનુયોગનો વિષય હોય, એને અધ્યાત્મ તો બધી જગ્યાએ સ્વયં એક સરખું રાખવું જોઈએ, નહીતર ચારે અનુયોગમાંથી ઊંધો પડે, ઊંધો ચાલ્યો જાય, વિપરીતતાને સાધે. જે ચાર અનુયોગ પરિભ્રમણના નાશનો હેતુ બનાવવા જોઈએ, એ ચારે અનુયોગ એને પરિભ્રમણમાં વૃદ્ધિનો હેતુ થાય. આમ એટલે જ્યાં સુધી દાદાજીથી પોતાના જ્ઞાન સ્વભાવની ભિન્નતા ન ભાસે, આ ભાસવું એનું નામ ઓળખાણ છે, ત્યાં સુધી એને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતો છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખો, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ચાલુ રાખો. આત્મા ચૈતન્ય તત્વ છે, પોતે આત્મા ચૈતન્ય કૃષ્ણ છે, નાયક સ્વરૂપ છે, એને ઓળખવો, એને ભાષે એટલે એને ઓળખવો, અને એને ઓળખ્યા વિના અનુભવની દિશામાં એક ડગલું પણ આગળ વધી શકાય એવું નથી. આ સિદ્ધિ વાત છે. ઓળખવા માટે ભેદ જ્ઞાન અને ઓળખીને ભેદ જ્ઞાન, બે ભેદ જ્ઞાન કહેવાય છે, પણ જુદા જુદા સ્ટેજનું છે, બંનેનું સ્ટેજ જેવું છે. ઓળખ્યા પછી ભેદ જ્ઞાન થશે, અનુભવ થયા પછી ભેદ જ્ઞાન થશે. ક્યાં સુધી? કેવળ જ્ઞાન પ્રગટ થશે ત્યાં સુધીની વાત છે. આમ તો શુદ્ધ પદ લીધું છે, ભેદ વિજ્ઞાન તમે સિદ્ધા સિદ્ધા એક લખે છે. સ્ટેજ જુદું જુદું છે. અનુભવ પહેલા ખરેખર ભેદ જ્ઞાન, જુદું પડીને ભેદ જ્ઞાન નથી, પણ જુદું પાડવા માટેનું ભેદ જ્ઞાન છે. એટલે ભેદ જ્ઞાનના પ્રયત્નને ત્યાં ભેદ જ્ઞાન કર્યું છે. અને અનુભવ થતા જેમ એક મગની બે ફાળ જુદી પડે એમ રાગને જ્ઞાન, દેહને આત્મા ફળાગરીને જુદા પડે, એ જુદા ધ્રીએ પછી ભેગા થાય નહીં. ક્યાં એને ભેગાપણાનો સ્વપ્નમાં પણ અનુભવ ન થાય, જાગતા તો ન થાય પણ સ્વપ્નમાં પણ એને અનુભવ બે જુદા જુદા સ્ટેજનો વિષય છે. ઓળખવા માટે તો પ્રયત્નરૂપ છે અને અનુભવ થયા પછી ઓળખીને અનુભવ થતા પછી અનુભવવા માટેનો ભેદ જ્ઞાન છે. પહેલા ઓળખવા માટેનું છે, પછી અનુભવવા માટેનું છે, અને પછી અનુભવીને છે. ત્રણેયના સ્ટેજ જુદા જુદા છે. વિચારથી આગળ છે વાત થોડે. માત્ર જ્ઞાન ને રાગ જુદા છે એવો વિચાર વિકલ્પ તે ભેદ જ્ઞાન નથી. પણ જુદાને જુદા ઓળખવાના ની જીજ્ઞા સાથે, જુદાને જુદા ઓળખવાની જીજ્ઞા સાથે જુદાનું અવલોકન કરવાનો પ્રયાસ છે, એ સ્ટેજ છે પ્રથમ ભેદ જ્ઞાન. ફરી કે જ્ઞાન અને રાગ જુદા છે એમ સમજમાં તો આવે છે, એને તો ના પાડતો નથી પોતે, ના પાડે તો તો એનો પ્રયત્ન કરવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારે એને થિયરી સમજવામાં આવે છે કે વાત ઠીક છે, જ્ઞાન તત્વ જ રહે, જાણવા રૂપે રહે, એ રાગ રૂપે ન થાય. રાગ આંધળો છે એ જાણવા રૂપે ન થાય. થિયરી સમજવામાં આવે છે તો એને એ વિચાર કરવાનો રહ્યો કે જે સમજવામાં આવે છે એના એ સમજણ અને એનો અનુભવ બે વચ્ચે ક્યાં અંતર રહ્યું, કે જુદા ને જુદું જોતો નથી. વિચાર કરું છું પણ જોતો નથી. વિચાર કરવો એક વાત છે અને અવલોકન કરવું એ બીજી વાત છે. પહેલો જે ભેદ જ્ઞાનનો જે પ્રકાર છે એમાં અવલોકનની પદ્ધતિ છે. અવલોકન કરવાનો પ્રયાસ કરે, જુદાને જ્ઞાનને માત્ર જ્ઞાન રૂપે જુદું અવલોકન કરવાનો પ્રયાસ કરે, એવો જે વારંવારનો અભ્યાસ, એનાથી એને પહેલા અનંત જ્ઞાન અને અનંત સુખની ખાણ એવું જે ચૈતન્ય તત્વ છે એનો પત્તો લાગે છે. એના નિજ સામર્થ્યનો, સામર્થ્યની અનંતતાનો પત્તો લાગે છે. ફળ સ્વરૂપે એને અનંત સામર્થ્યનો અનંત મહિમા અંદરથી ઉમટી પડે છે. ઓહો હો, મારામાં આ ખજાનો છે અને આખું સિદ્ધ પદ, સિદ્ધની મૂર્તિ જ આખી અંદર બિરાજમાન છે, એ પોતે હું મારા સ્વરૂપે છું એવું એને પોતાને ઓળખાણ થાય છે. પોતાના સિદ્ધ સ્વરૂપની ઓળખાણ થાય છે. આ અવલોકન કરતા કરતા અવલોકનના પ્રયત્નથી એને સિદ્ધ પદનો પત્તો લાગે છે. પછી એને એ પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ સ્વરૂપે હોવાને લીધે એવું સિદ્ધ પદ નિજ સિદ્ધ પદ સહજ પ્રત્યક્ષ હોવાને લીધે વર્તમાન પરોક્ષ જ્ઞાનની પર્યાય પરોક્ષપણે રહી શકતી નથી. કે જો મારું સ્વરૂપ પરિપૂર્ણ પ્રત્યક્ષ સિદ્ધ સ્વરૂપ તો અવસ્થામાં પરોક્ષપણું કેમ હોય શકે, કેમ રહી શકે? જેવો હું એવી જ મારી અવસ્થા, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ અવસ્થા એમ થવાનો પ્રયત્ન કર્યા કરે. સહજપણે સિદ્ધપદને જાણ્યા જોયા પછી એવી જ સિદ્ધપદ સ્વરૂપે અવસ્થા ન થાય ત્યાં સુધી તે અવસ્થા એ રૂપે થવાનો પ્રયત્ન કર્યા કરે. એનું નામ ઉપાય છે, એનું નામ માર્ગ છે, એનું નામ વિધિ છે, એનું નામ પુરુષાર્થ છે. ભૂખ લાગી હોય અને ઘરમાં મિષ્ટાનનો ભંડાર ભર્યો હોય તો ખાવાનો પ્રયત્ન ન કરે તો શું કરે? ભંડારને ખોલવાનો પ્રયત્ન ન કરે તો શું કરે? બેઠો બેઠો જોયા વિચાર કર્યા કરે, ભંડાર ભર્યો છે પણ તાળું ઉઘડતું નથી, ભંડાર ભર્યો છે પણ માયણ બંધ છે, આંકડે ચડાવેલી છે, તાળું મારેલું છે, ભંડાર બંધ છે, ભંડાર બંધ છે એમ કરે,
ખોલવાનો પ્રયત્ન કરે.
ભૂખ લાગી હોય તો બાયણું તોડીને પણ લેવાનો પ્રયત્ન કર્યા વગર બરાબર છે. બસ આવી સિદ્ધિ સાદી વાત છે, આટલી સિદ્ધિ સાદી વાત, એટલે ઓળખવાની વાત છે. એક વાર જો તને અવલોકનથી દેખાઈ જાય, ભાસી જાય, તો તને અનુભવમાં એની પ્રાપ્તિ થાય. બહુ અલ્પકાળ લીધો છે એનો, ભાવ ભાષણ અને અનુભવની વચ્ચે બહુ વાતરો લીધો. કેટલાક ધર્માત્માઓ એક કલાકમાં અનુભવ લીધો છે, તો કોઈને દિવસો લાગ્યા છે, બસ આથી વધારે નથી. કેટલાક દિવસો લાગ્યા છે, કેટલાક વર્ષો લાગ્યા છે એ વાત નથી એમાં. કેમ કે પછી એ રહી શકે ને, જે અંદરથી એનો મહિમા ઉપડે, પોતાને અભેદ સ્વરૂપે જોયા પછી જુદો કેટલી વાર રહ્યા, પછી જોનાર જુદો રહી શકતો
નથી.
વિચારથી આગળનું સ્ટેજ એક ડગલું જ આગળ ભરવાનું છે, આ અવલોકનનું છે. એક ડગલું આગળ વધે તો ભાવ પાસે બીજા ડગલાને તૈયારી થઈ જાય,
બરોબર
દિશા ફરે, એની દશા ફરી જાય, એ અનુભવમાં આવી જાય. આખું સિદ્ધ પદ દેખાય, પોતાનું જ આખું નિજ સિદ્ધ પદ દેખાય, અને નજર બંધી થઈ જાય. પછી તો નજર બંધી થાય કે ન થાય, નજરા એનો અર્થ જ છે કે પછી એ નજર માંથી ખસી શકાય નહીં. એમ કે ભૂતપ્રેતની ફળક ગયા તો હોય તે થરકારો જાતો નથી, સપનામાં ભાળે કઈ હોય નહીં, બરાબર ઘર ડેલી બાયણા બારી બંધ કરીને આરામ થતો હોય, પણ સપનામાં ભાળે ને જાગે તો તે થડકારો બંધ થાય નહીં. પરિણામ ઉપરની અસર કેટલું કામ, કલ્પનાની આટલી અસર થાય તો વાસ્તવિક વસ્તુનું જે સ્વરૂપ છે, વાસ્તવિકતાની અસર કેટલી થાય? કલ્પનાની અસર આટલી તો વાસ્તવિકતાની અસર કેટલી? એની અસર એટલી બધી લીધી છે વસ્તુના વિજ્ઞાનમાં કે એ જીવને ત્યાં સંસ્કાર પડી ગયો, નજરાય છે ત્યાં એને સંસ્કાર પડ્યો, સંસ્કાર પડ્યો, એ સંસ્કાર શાશ્વત સ્વરૂપનો સંસ્કાર શાશ્વત થઈ જાય છે, અશાશ્વત નથી રહેતો. વસ્તુ શાશ્વત, એનો સંસ્કાર શાશ્વત, એનો એને કોઈ નાશ નથી કરી શકતો. એ બીજ અંદર સંસ્કારમાં પડી, એ બીજ ઉગે છૂટકો, પાંગરે છૂટકો, અને એનું કેવળ જ્ઞાન આદિ મોક્ષ ફળ આવે છૂટકો. આટલી બધી આ બીજમાં તાકાત છે, ભાવ વાસણના ઓળખાણના બીજમાં આટલી તાકાત છે. સમ્યક દર્શન થયેલો પડે. બીજી વાત લેવી હોય અગિયાર નથી શ્રેણી માંડી હોય તો ઉત્સર્ગ શ્રેણી વાળો પડે, સંસ્કારમાં પડીને અસંસ્કારી પૂરી થાય નહીં. આ વસ્તુની સુંદરતા છે. એ પહેલા એને જે સંસ્કાર લીધા છે ભાવ ભાષણમાં એનો નાશ ન થાય, એટલી બધી મજબૂત છે. પકડી જ લઈએ શ્રીમદજી એ લીધું છે. કોઈ સમ્યક દ્રષ્ટિ પડીને મિથ્યા દ્રષ્ટિ થાય તો ફરીને એ સમ્યક દર્શનને ધારણ કરે છે. એનું કારણ એને ભાવ ભાષણ અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. પ્રાપ્ત કરી શકે પણ એમાં પ્રશ્ન કરે છે કે અનુભવ્યું છે તો છોડ્યું હું કરવા. અનુભવમાં તો અમૃતનો સ્વાદ હતો, વળી ઝેર ખાવા ક્યાં ગયો? શું રાગ તો ઝેર છે અને અનુભવ તો
અમૃત છે.
અમૃત છે અહીંયા તો વસ્તુનું જ્ઞાન વિચારવું છે. કેટલી બળવાન ચીજ છે સંસ્કાર, કેટલી બળવાન ચીજ છે એ વાતનો નિર્દેશ કર્યો છે. રૂચે છે એટલે, રૂચે છે
એટલે.
હા, જ્ઞાનીઓને અરુચિ છે, એ રાગથી છૂટા પડી ગયા છે. શું એને રાગ દેખાય છે? પણ નીંદડી એ બચ્ચું પકડ્યું હોય, ઉંદર પકડ્યું, એમાં ફેર ખરો કે નહીં? બે ને મોઢામાં પકડે, બીજું તો સાધન નથી. એની બહેન તાજું જન્મેલું એનું કુમળું બચ્ચું હોય એને પકડીને લઈ જાય, મોઢવામાં લઈ જાય ને, કોઈ એને કાંઈ કરી ન લે, એટલે એને સુરક્ષિત રાખવા માટે માળી હોય ને એમાં મૂકી દે, મોઢામાં પકડીને મૂકી આવે. અને એ નાઈ એમાં ઉંદર ભાડે ને ઉંદર ને પછી પકડે, હરખી રીતે પકડે, પકડ પકડમાં ફેર છે, ફેર છે કે નહીં? ઉલટો સુલટો ફેર છે. એમ જ્ઞાની ને રાગ ને અજ્ઞાની ની રાગ ની પકડમાં ફેર છે. અજ્ઞાની ને રાગ રૂચે છે, જ્ઞાની ને રાગ અરૂચે છે. અજ્ઞાની એને આત્મા જાણીને બાંધે છે, જ્ઞાની એને ઝેર જાણીને છૂટવાનો છૂટવા માટે મથે છે, પ્રયત્ન કરે છે. ગમે તે છોડવાને લાયક છે, જે વસ્તુ સારી નથી તો છોડવાને લાયક જ હોય. જે ઝેર છે એનું શું કરવાનું?
છોડવાનું.
ઝેરની શીશી ઘરમાં રાખવી હારી કે નહીં હારી? જો ખાવી તો નહીં હારી, ઘરમાં રાખવી તો હારી કે
નહીં
હારી? ઘરમાં એનો રખાય એને ઝેર જ છે, થયું નહીં છે, ઝેર જ છે એમ છે. ખરેખર એને ઝેર જાણીને છૂટવાનો જીવે પ્રયત્ન કરવો એમ છે. ગુરુદેવે શું પોકારી પોકારીને એ વાત કરી, રાગ છે એ ઝેર છે, રાગ છે એ પડીને કોઈ રાગ ને હારો માનીશ નહીં. પોકારી પોકારી સંસ્કાર કેમ પડે? પહેલું પગથિયું સમ્યક દર્શન, પહેલાનું પગથિયું આ ઓળખાણ, એની આ પરિસ્થિતિ છે. ઓળખાણ નથી કરવી, એટલું નથી કરવું, પછી તો ઓટોમેટિક છે એમ કે
છે.
અને અમૃતનું કુંજ દેખાણું, એક બાજુ ઝેર દેખાણું, પછી તને કઈ કઈ સંખડાવવું નહીં પડે, સમજાવવું નહીં પડે, ઓટોમેટિક રાગની અગ્નિથી લાદ તો તું આગળ ભાગીશ અને સીતો સરોવર છે એમાં ડૂબકી મારીશ, એ તને કઈ કહેવું પડશે નહીં. ઓળખાણ તો કરે, એક વાર બે ભાવની ઓળખાણ તો કરે. જેવું આત્મા નું સ્વરૂપ ઓળખાશે એવું રાગનું સ્વરૂપ સાથે સાથે જ તને ઓળખાશે. જોકે એ પહેલા તને તે ઓળખાઈ જશે, કેમ કે એ સ્થૂળ છે. વિકલ્પમાં દુઃખ લાગે છે એ તો પહેલા પરિસ્થિતિ આવે છે, પછી ઓળખાય છે. એ તો બહુ વિષય આખો જ ઘણો અંતરંગમાં છે, એનો કઈ આપણે બહુ પ્રયોજન નથી. આ તો શાસ્ત્રમાં જે વાત છે આ રાગને કારણે પણ અબુદ્ધિપૂર્વક છે, ત્યાં કોઈ બુદ્ધિપૂર્વકનો વિષય નથી. પણ પુરુષાર્થ નબળો છે એટલે આગળ વધતો નથી, આગળ ન વધે એ પાછો જાય, આમાં સીધો હિસાબ છે. મોક્ષ માર્ગમાં આગળ ન વધે એ પાછો જાય, કાં આગળ વધે નહીતર પાછો જાય. ત્યાંની હર્યા નહીં કોઈ, કેમ કે હાલતો જ છે, પરિણામ છે, ચાલશે, કાં આગળ વધે કાં પાછો જાય. એ નબળો પુરુષાર્થ છે, આગળ નથી વધી શકતો, પાછો જાય છે. સાક્ષાય શ્રેણી હોય તો એટલો બધો જોરદાર પુરુષાર્થ છે કે આગળ વધીને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. પડ્યા પછી છઠ્ઠે સુધી ગુણ સ્થાને આવે ત્યાં સુધી તો સાધુ દશાય છે. છઠ્ઠેથી ચ્યુત થઈને આમ આગળ નીચે જાય તો સમ્યક રહે છે, સમ્યકથી ચ્યુત જાય તો નીચાત્મા આવે છે. એટલે જેટલું એને કાર્ય કરવાની ત્યાં તૈયારી છે એટલું કામ થાય છે, કારણ આપે એટલું કાર્ય થાય. સંસ્કાર તો બેઠા છે ને, એનું કારણ સંસ્કાર બેઠા, સંસ્કાર જતા નથી.